අද දින පාර්ලිමේන්තුව කල්දැමීමේ යෝජනාව
නියෝජ්‍ය කතානායකතුමනි සභාව හෙට පස්වරු එක දක්වා කල්තැබිය යුතුයි යෝජනා
කරනවා. කල්තැබීමේ යෝජනාව ගරු මුජිමු රහමන් මැතිතුමා.
ස්තුතියි ගරු සභාපතිතුමනි.
අද කතිකයන් විශාල ප්‍රමාණයක් ඔබතුමාගේ යෝජනාවට කතා කරන්න බලාපොරොත්තු වෙනවා. ඒ නිසා අපිට කාලය
පිළිබඳ
ප්‍රශ්නයක් තියෙනවා. ඒ නිසා අපි ඉක්මනට ඉවරත් කරන්න බැරිවේ. හැමෝගෙම ඉල්ලනවා අපි මේ කාලය පුළුවන් තරම් කෙටියෙන් අවශ්‍ය කරුණු ඉදිරිපත් කරන්න.
ස්තුතියි නියෝජ්‍ය කතානායකතුමනි. වර්තමාන යහපාලන රජයේ බලයට පත්කිරීම සඳහා මෙරට වාසය කරන සියලු ජන කොටස් දායකත්වය ලැබුණු බව නොරාසකි. ඒ අනුව ජාතීන් අතර සමගිය බිඳ වැටීමට තුරුදුන් යුදමය වාතාවරණයෙන් පසු එළමුණු පශ්චාත් යුදමය සමය තුළ අප විසින් ප්‍රමුඛත්වයලා ක්‍රියාත්මක කළ යුතුව පවත්නා කාර්ය වනුයේ ජාතීන් අතර බිඳී ගිය සාමය හා සමගිය මෙන්ම විශ්වාසයේද නැවත ගොඩනැගෙන පරිදි වූ ජාතික සංහිඳියා කාර්ය ඉදිරියට ගෙන යාමයි. එසේ වුවද පටු දේශපාලන වාසි අපේක්ෂාවෙන් අන්තවාදීන් සුළු පිරිසක් විසින් දැනට ගොඩනැගෙමින් පවත්නා සංහිඳියා කාර්යයට හානි පමුණුවමින් නැවත ජාතීන් අතර විරසකයක් ඇතිකිරීමට කටයුතු කරමින් පවතී. මෙම තත්ත්වය කිසිසේත් අප රට සුබදායක තත්ත්වයක් නොවේ. එබැවින් රජයේ විසින් දැනට ගොඩනැගෙමින් පවත්නා ජාතික සංහිඳියාව වඩාත් ප්‍රබල ලෙස ඉදිරියට ගෙන යාම පිණිසත් එම සංහිඳියාවට බාධකව පවත්නා අන්තවාදී බලවේගයන්හි කටයුතු මැඩ පැවැත්වීමටත් සුදුසු ක්‍රියාමාර්ග ගත යුතුයයි මෙම සභාවට යෝජනා කරමි. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, විශේෂයෙන්ම අද මේ යෝජනාව ඉදිරිපත් කිරීමට කරුණු කාරණා රාශියක් ඇති වුණා. අපේ රජය 2015 බලයට පත්වීමත් එක්ක ඒ තිබුණු ඒ කර්තව්‍යයන් රාශියක් අපිට වගකීමක් තිබුණා ඒවා ඉටු කරන්න. අපි බලයට පත්වෙන්න කලින් මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය, මාධ්‍ය නිදහස, ඒ වගේම කොමිසන් සභා, නීතියේ ආධිපත්‍ය, ඒ විතරක් නෙමෙයි මේ රට තුළ නැවත ජාතිවාදී ආගම්වාදී ඒ දේවල් කුපිත කරවන්න, ගැටුම් නිර්මාණය කරන්න, එහරා මේ රටේ නොයෙකුත් තැන්වල පොඩි පොඩි ගැටුම් ඇති වෙලා අන්තිමට ගිහිල්ලා ඒක අපි දැක්ක අලුත් ගමදී විශාල පිපිරීමක් එක්ක මේ රටේ නැවත ජාතිවාදී ආගම්වාදී ඒ රජකරන යුගයක් පහුගිය කාලේ මේ රටේ තිබුණා. ඒක පරාජය කරන්න එදා 2015 ජනාධිපති මැතිවරණයේදී මේ රටේ සියලු ජනකොටස් ජාති භේදයකින් තොරව මේ රටේ නිදහසේ සාමයේ ජීවත් වෙන්න ඕනේ කියන පණිවිඩය ලබා දෙමින් අපි මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමා අපි ජයග්‍රහණය කරා. ඒ ජයග්‍රහණය නිකම්ම නිකන් ජයග්‍රහණයක් නෙමෙයි. ඒක අපි ප්‍රජාතන්ත්‍රවාදයට පක්ෂව ගත්ත ජයග්‍රහණයක්, මේ රටේ මාධ්‍ය නිදහසට පක්ෂව ගත්ත ජයග්‍රහණයක්, මේ රටේ නීතිය ආධිපත්‍ය ඇති කරන්න පක්ෂව ගත්ත ජයග්‍රහණයක් පමණක් නෙමෙයි. මේ රටේ ජාතික සමගිය ඇති කරලා, සංහිඳියාව ඇති කරලා, මේ රටේ සියලු ජනකොටස්වලට සමාදානයෙන් ජීවත් වෙන්න පුළුවන් පරිසරය හදන ජනමත ජයග්‍රහණයක් කියන එක අපි ඒක මතක තියාගන්න ඕනේ. ඒ ජයග්‍රහණය උඩ තමයි අද අපි ඉස්සරහට ඇවිල්ලා තියෙන්නේ. නමුත් ඒ සංහිඳියාව ගමන රජය ඉතා අමාරුවෙන් අද කරගෙන යනවා. අපි දන්නවා ඒ සංහිඳියාවේ ඒ ජාතික සමගියේ ගමන නවත්තන්න උතුරේ බලවේග මෙන්ම දකුණේ යම් යම් බලවේග නැවත හිසෝසවමින් මේ රට නැවත පැසිස්ට්වාදී පාලන ක්‍රමයකට මිලච්ඡවාදයකට රටගෙන යන්න උත්සාහ කරන බව අපිට පේනවා. ඒ හින්දා නියෝජ්‍ය කතානායකතුමනි, පහුගිය මේ සති කීපය තුළ මේ රටේ විශාල සිදුවීම් කීපයක් ඇති වුණා. ඒ සිදුවීම් තමයි පහුගිය කාලේ 2015 අපේ ජයග්‍රහණයත් එක්ක අපි පරාජය කරපු බලවේග නැවත ඉසෝසවමින් මේ රටේ තියෙන දේවස්ථානවලට, කඩසාප්පුවලට, වෙළඳ සැල්වලට ගිනි තබමින් සිද්ධීන් ගණනාවක් පෞගිය සති කීපය තුළ ඇති වෙලා තියෙනවා. ඉතාම කනගාටුතාවයක තත්ත්වයක් ඒක. මම ඒකේ කරුණ මේ සභාගත කරනවා. මේ පෞගිය මැයි මාසේ 17 වෙනකොට, මැයි මාසේ 15 ඉඳන් මැයි මාසේ 22 වෙනකොට සිද්ධීන් 17ක් අද වෙනකොට වාර්තා වෙලා තියෙනවා. මම ඒක සභාගත කරනවා නියෝජ්‍ය සභාපතිතුමනි. ඒ වගේම අපි කියන්න ඕනේ, ඒ කියන්න ඕනේ අපි විශේෂයෙන්ම අද මේ බලවේග ඉසෝසවමින් කාලෙන් කාලයට ඇවිල්ලා ඒක වයින් කරපු බෝනික්කෝ වගේ කාලයකට අතුරුදහන් වෙනවා, කාලයකට ඉසෝනසෝනවා, කාලයකට නැවත කඩාගෙන පයින්නවා. එහෙමනම් මේකේ පිටිපස්සේ ඉඳගෙන මෙහෙ මෙහෙවන බලවේග කවුද කියලා හෙලි කළ යුතුයි. මං හිතනවා බුද්ධි අංශය දැනටමත් මේක සොයා ගන්න ඕනේ. මේව කවුද මේව කරන්නේ, මේක මුදල් දෙන්නේ කවුද, මොකද මේකේ උවමනාව, මේක කොහෙන්ද කෙලවර කරන්න යන්නේ කියන එක මං හිතන්නේ අපි සොයාගත යුතුයි. මොකද ඒ තරමට අද මේ අවධානය මද වැඩි වෙලා තියෙනවා. ඒ හින්දා නැවත මේ බලවේග වලට අපිට ලැබිච්ච සහන අපි ජයගත ජයග්‍රහණ අපිට නැවත ආපසු හරවන්න දෙන්න බෑ. අපිට 2010 දී හිමි වෙච්ච GSP Plus එක අපිට නැවත ලබා ගන්න පුළුවන් වුණා ඒ ජාත්‍යන්තරයේ දිනා ගනිමින්. ඒ හින්දා නැවත ඒවා අපිට අහිමි කරන්න මේ රටේ ප්‍රජාතන්ත්‍රවාදය නැති කරන්න මේ රටේ ජාතික සමගිය නැති කරන්න මේ රටේ ජාතික සංහිඳියාව නැති කරන්න එක එක අන්තවාදී කොටස් වලට ඒවා දඩමීමා කරගෙන මේ රට ගිනි තියන්න ඉඩ දෙන්න එපා. මේ රට විනාශ කරන්න ඉඩ දෙන්න එපා. අපි මේ රට සාමයෙන් සමාදානෙන් ජීවත් වෙන රට. අපි සියලු දෙනාටම තිය වගකීමක් තියෙනවා අපිට ඒක ආරක්ෂා කරගන්න. මොකද අපි මේක අපේ ඉදිරි පරම්පරාවට මේ රට අපි දායාද කළ යුතුයි. ඒ හින්දා අපි රජයට යෝජනා කරනවා නැවත මේ ජාතිවාදී අන්තවාදී බලවේගවලට හිස නමමින් මේවට ඉඩකඩ දෙන්න එපා. මේවා නැති කරන්න රජයේ නීතිය ක්‍රියාත්මක කරන්න මේ රටේ නීති ආධිපත්‍ය නැවත ඇති කරන්න කියලා අපි මේ රජයෙන් ඉල්ලා සිටිනවා ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ඒ හින්දා මම අවසාන වශයෙන් කියනවා අද වෙනකොට නැවත මේ සමාජයේ හිරිවට්ටලා තියෙනවා. නැවත මේ සමාජය බයසක ඇති කරලා තියෙනවා. නැවත මේ සමාජය තුළ බියජනක දේවල් ඇති කරලා මේ සමාජය නැවත ආපස්සට ගෙනියන්න ඒ සුළු පිරිස වූ කණ්ඩායමට ඉඩ දෙන්න එපා. ඒ සුළු පිරිස පහුගිය කාලේ මැතිවරණ වලට ඉදිරිපත් වුණා. අපි දැක්කා ඔවුන් ලබාගත් ඡන්ද ප්‍රමාණය ඔවුන්ට මේ සමාජය තුළ බලයක් නැහැ, හයියක් නැහැ. නමුත් දාමරිකයන් වගේ ඇසිරෙලා බලහත්කාරයෙන් ප්‍රචණ්ඩත්වය ඇති කරලා මේ සමාජය බිගිසුණු ජාතිවාදී ආගම්වාදී ගැටුම් වලට ඇදගෙන යන එක වහාම අපි රජයක් හැටියට ඒකට ඉඩ දෙන්න හොඳ නැහැයි කියන කියමින් මගේ වචන ස්වල්පව අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
ගරු බන්දුලාල් වන්දරාගොඩ මන්ත්‍රීතුමා,
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මුජිබ රහ්මාන් මන්ත්‍රීතුමා ගෙනාපු යෝජනා විස්තර කරන ගමන් ඉතාම කෙටියෙන් කරුණු කීපයක් එකතු කරන්න බලාපොරොත්තු වෙනවා. නජච්ඡාවසලෝ හෝති නජච්ඡා හෝති බ්‍රාහ්මණෝ කම්මනාවසලෝ හෝති කම්මනා හෝති බ්‍රාහ්මණෝ කියලා බුදුරජාණන් වහන්සේ දේශනා කළේ කිසිම පුජ්‍යලයෙක් උපතින් බ්‍රාහ්මණෙක්ෝ වසලෙක් වෙන්නේ නැහැ. ඔහුගේ ක්‍රියාකලාපය තුළයි ඔහු බ්‍රාහ්මණෙක්ෝ වසලෙක් වන්නේ කියන එක උන්වහන්සේ දේශනා කළා. ඒ වගේම ජාතිවාදය, ආගම්වාදය, කුලවාදය තදින්ම බැහැර කරපු ශාස්ත්‍රවරයෙක් තමයි බුදුරජාණන් වහන්සේ. උන්වහන්සේ 15 විට භාරත සමාජයේ තිබුණු ජාතිවාදයට කුලවාදයට එරෙහි උන්වහන්සේ නැගී හිටියා. ඒ නිසා උන්වහන්සේගේ ශාසනය පැවිදි වෙන ඕනම කෙනෙක් සිව්මහා නදියෙන් ගලා බසින ගංගාවන් සාගරයට එකතු වෙනකොට එකම රසක් එකම ස්ථාවරයක් ගන්නවා වගේ බුද්ධ ශාසනයට එකතු වෙන ඕනෑම තැනකින් ඕනම කුලයකින් එකතු වෙන කෙනෙක් උන්වහන්සේගේ ශ්‍රාවකෙක් හැටියට උන්වහන්සේ පිළිගත්තා. ඒක තමයි බුදුරජාණන් වහන්සේගේ ධර්මය නියෝජ්‍ය කතානායකතුමනි. අද බුදුරජාණන් වහන්සේගේ ධර්මය ඉස්සරහට අරගෙන එය විකෘති කරමින් බුද්ධ ශාසනයටත් නිගරු වෙන පරිදි ඇතැම් උදවිය ජාතිවාදය අවසමින් කටයුතු කරනවා. ඒ නිසා මම හිතනවා මේ රට නිදහස ලබා ගනිද්දී මේ නිදහස ලබා ගත්තේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි සිංහල දෙමළ මුස්ලිම් ආදී මේ රටේ සිටින සියලු නායකින්ගේ කැපවීම සහ ඉදිරිපත් වීම නිසායි සමගය නිසායි මේ රට නිදහස ලබා ගත්තේ. ගෙවුණු යුද්ධයේදී මේ යුද්ධයට නායකත්වය දුන්නු අය අතරේ සිංහල නායකින් වගේම මුස්ලිම් නායකිනුත් ඉන්නවා. එනිසා මේ හැම වෙලාවකම රටේ ජයග්‍රහණ ලබාගෙන තියෙන අපි කාගේ එකමුතුකම නිසා සමගිය නිසා මේ සමගියට බාධා කරන්න අද මේ රජය අස්ථාවර කරන්න උත්සාහ දරන කණ්ඩායම්වල එක උත්සාහයක් බවට පත් වෙලා තියෙනවා. මේ සමගිය කඩාකප්පල් කළා එක පැත්තකින් උතුරේ ජාතිවාදය අවසන වගේම මුස්ලිම් ජනතාව අතර යම් යම් මතභේද ඇති කරන්න සිංහල ජනතාවත් මුස්ලිම් ජනතාවත් අතර යම් යම් මතභේද ඇති කරන්න අන්තවාදී කොටස් සූක්ෂම ලෙස රජය අස්ථාවර කිරීමේ බලාපොරොත්තුවෙන් කුමන්ත්‍රණ දියත් කරගෙන යනවා. ඒ නිසා අපට වගකීමක් තියෙනවා. මේ රටේ බුද්ධිමත් ජනතාවගෙන් මම මේ පාර්ලිමේන්තු ඉඳගෙන ඉල්ලීමක් කරනවා මේ ප්‍රශ්නේ දෙස ඉතාම බුද්ධිමත්ව බලන්න කියලා. මේ කොටස් ක්‍රියාකරන ආකාරයේ දෙස ඉතාම ගැඹුරින් බුද්ධිමත්ව කල්පනා කරලා බලන්න කියලා මං ඉල්ලනවා. හැඟීම් වලට මූලිකත්වය දෙන්න එපා කියලා මම මේ රටේ තරුණ කොටස් වලින් ඉල්ලනවා. සිංහල වේවා, දමිළ වේවා, මුස්ලිම් වේවා සෑම තරුණ කොටසක්ම මං ඉල්ලනවා ජාතිවාදී හැඟීමෙන් අන්තවාදී කෝණයකින් මේ ප්‍රශ්න දෙස නොබලා බොහොම විවෘතව මේ ප්‍රශ්න දෙස බල්ලා රට ඉදිරියට යන්න හදන ගමන කඩා කප්පල් කරන්න උත්සාහ කරන අයට ඉඩ දෙන්න එපා. ඒ අයගෙන් ඈත් වෙන්න, ඒ අය කොන් කරන්න කියලා මං ඉල්ලනවා. සමාජ ජාලා බෙබ්බඩවි හරහා ජාතිවාදයේ පතුරවන, අන්තවාදයේ පතුරවන, ආගම්වාදයේ පතුරවන අයට දැඩි දඩුවම් දෙන්න ක්‍රියා කරන්න කියලාත් මම රජෙන් ඉල්ලීමක් කරනවා. ස්තුතියි ගරු කථානායකතුමනි, කාලය ඉක්ුත් වෙලා ගිහිපු නිසා මගේ ස්ථිරකීම
අවශ්‍යයි. සම්පන්තන්.
Thank you, Mr. Deputy Speaker. This motion today has been moved by Honorable Mujibur Rahman, Member of Parliament. And the motion states, in my respectful submission, a very legitimate complaint. People who live in this country, irrespective of their ethnicity or their religion, want to live in peace and harmony with all other citizens. Particularly after the devastating war that went on for almost three decades in the country, I think this desire is uppermost in the minds of most people, and they want to live in harmony, in peace, and in goodwill with everyone. There are some elements who are seeking to disturb the situation in the country. What motivates such elements is not very clearly known, but I must say that this situation should not and cannot continue. I've received complaints from different organizations that various institutions and establishments in different parts of the country, that is very alarming, in wide parts of the country, have been subjected to violence. Private property has been very substantially destroyed as a result of these acts of violence. There have been other violations where people have been dispossessed of lands, and people have been made to entertain fear as to whether they can live peacefully without being disturbed by others in this country. That is not a very welcome situation, and in my respectful submission, this situation should not be allowed to continue, because if it continues, it can only get worse. The rule of law must prevail. The law must be enforced. If the country is to progress, as we all hope that the country will, the unhappy experiences of the past should not be repeated. All citizens in this country, whichever ethnicity they belong to, whichever religion they belong to, should accept this reality. In my respectful submission, the government should also take appropriate, prompt, and adequate action to ensure that persons who violate the law are dealt with as expeditiously as possible, and that such activities are nipped in the bud and curbed. I think that is the duty of the government, and the government should be seen to be acting as required in such situations. Misguided elements should not be allowed to hold this country to ransom. Thank you, Mr. Speaker.
Honorable Mansu, Honorable Rauf Hakim.
Honorable Deputy Speaker, Bismillah Rahman Rahim. I am pleased to follow the Honorable Leader of the Opposition to say a few words on this motion moved by the Honorable Mujibur Rahman. You know, it's a very neutrally worded motion. It must be stated here, it is not a secret that all communities in this country contributed to elect the current good governance government. Accordingly, our priority task in this post-war period that has come after the war situation, which made ethnic harmony collapse, is to take forward the reconciliation process to rebuild peace, harmony, and trust among communities. However, a small group of extremists seeking narrow political mileage are taking action to cause disharmony among communities by undermining the reconciliation efforts. This situation is not favorable at all for our country. Therefore, it is moved that this assembly that appropriate measures be taken to take forward the reconciliation efforts currently undertaken by the government in a stronger manner and also to suppress the actions of the extremist elements that obstruct the said reconciliation. Mr. Speaker, Mr. Deputy Speaker, you know, it is no secret that since the 16th of April last month, up to now, there had been more than 20 incidents of grave nature that had taken place, which can fall into the category of hate crime. All these matters have, in some places, have taken place in the very eyes of the guardians of the law, the police of this country. While they were bystanders, these disruptive elements have gone berserk, have destroyed huts and houses, and have attacked shops. These incidents have also, in the meantime, the apathy shown by the mainstream media in this country regarding the incidents is also worrying. For instance, I believe that deliberately some of the mainstream media is not giving any coverage to these hate crimes, particularly in the mainstream Sinhala media. This is a matter of concern for all of us. Even in the English media, some of these, most of these grave matters have not found sufficient space. I would like to very categorically say this because this is a very worrying phenomenon. Now, I must record here, some of us have, now, on the 17th, when the Kohilavatta mosque was attacked, then the Panadurua town mosque was attacked. The mainstream media, Lankadipa, Divaina, Dinamina, Rivira, Maubima, other, Siyadasa, Lakbima, Daily News, Daily Mirror, Daily FT, and the island did not report those incidents. The next day, Panadura shop was attacked. There again, Lankadipa, Divaina, Dinamina, Rivira, Maubima, Siyadasa, Lakbima, Daily News, Daily Mirror, Daily FT, Island, Ceylon Today, none of these papers reported these incidents. Then the Thoppur incidents in the electoral district of the Honorable Leader of the Opposition. Now, these are poor people who have been living there for ages. Suddenly, you know, archaeological department and some priests in the area come and create havoc, destroy huts, chase the people out. Similarly, it has happened in the president's own district in Onagama, a village close to which I had lived for 25 years. I have been to the shrine which was in that area as a child. People have been dealt with in a very unruly manner while police had looked away. Now, this is a very, very grave situation. I brought this to the notice of the Minister of Law and Order. He has assured us, even in Cabinet today, that within the next 3 days, substantive action will be taken to arrest this unholy trend which is moving towards the culture of impunity which we saw the back of after the former regime. The former regime was brought to its knees because of these incidents.
You have and to wind today, up, Honorable Minister.
Yes, Mr. Deputy Speaker, let me wind up. So this worrying situation needs to be taken into account very seriously, and the government, as promised to us, all of us, ministers and members who had met with the senior leaders of government. In fact, the leader of the opposition and I, after an incident in Eregama, went and met His Excellency the President and briefed him about the nature of the incident and the purpose of these perpetrators. And therefore, it is not aimed at the minorities or Muslims alone. It is aimed at the stability of this government, the continuity of this regime. And therefore, serious note must be taken about these incidents and sufficient action must be taken. There is enough room in the law to take the culprits into account and punish them. Thank you.
Honorable Sagar Ratnayake.
Karu Niyojaka Kathanayakathumani, මේ තත්ත්වය ගැන අපේ අවධානය යොමු වෙලා තියෙනවා. ඇත්තටම අපි කනගාටුයි මේ වගේ තත්ත්වයක් උදා වීම පිළිබඳව. විශේෂයෙන් දේශපාලන අරමුණු ඉලක්ක ඉටු කරගන්න ඇති කරපු තත්ත්වයක් කියලා තමයි අපිට පෙනී යන්නේ. පොලිසිය ඉහළ නිලධාරීන් ඒ වගේම ඒ කොට්ටාෂ බාර ජ්‍යෂ්ඨ පොලිස් අධිකාරිවරු ඉරිදා දවල්වරුවේ මම හමු වුණා. මං ඔවුන්ට කියා සිටියේ නීතිය ක්‍රියාත්මක කිරීමේ වගකීම තියෙන පොලිසියට. රජයක් වශයෙන් අපි ඒක ඇනලා මතක් කරන්න ඕන දෙයක් නෙවෙයි. The enforcement of the law is the responsibility of the police. The state, the government shouldn't have to remind the police to do that. And I came down hard on the police that the people don't feel comfortable that that is happening. Janathawa gana, janathawa athare, eka gana e neethiya kriyaatmaka kirime adupadu thiyenawa kiyala ada viswasayak thiyenawa. E tattwe athi wenna ba. Yaha ape aanduwa eka e neethiya saadharanawa hemotama itu karala denawa kiyana eka පදනම් කරගෙන තමයි ආණ්ඩුවට ආවේ. ලොකු පොඩි කාටත්, දුප්පත් පෝසත් කාටත්, ආගම් භාෂා ભેදයකින් තොරව කාටත්, පක්ෂපාත ભેදයකින් තොරව කාටත් මේ නීතිය කියන එක එකයි. කාටවත් වෙනසක් නැහැ. මේක රටේ නීතිය. මෙන්න මේක ඉටු කරන්න කියලා රජයට පොලිසියට රජය මතක් කරන්න අවශ්‍ය නැහැ. මේ වගේ තත්වයක් තියෙනකොට තවත් ප්‍රශ්න ඇති වෙනවා. මේක පිටිපස්සේ හැංගෙන මංකොල්ලකරුව ඇති වෙනවා. ඒතර ඒකත් මේ ගිනුමට එනවා. පොඩි ඉබේ සිදු වෙන දෙයක් ඇති වුණොත් ඒකත් මේ ගිනුමට ඇති වෙනවා. මම උදාහරණයක් කියනවා. දැන් දවස් දෙකකට විතර උඩදී මුස්ලිම් කුකුල් මස් අලෙවි කරන කඩේකට හානියක් වුණා. ගින්නක් ඇති වුණා. CCTV දර්ශන පරීක්ෂා කරලා බලද්දී මේක හොරකම. යා වහලෙන් බැලහැලා හොරකම කළා. කඩේම තිබ්බ ගිනි පෙට්ටියකින් මෙතන ගිනි තියලා ගිහිල්ලා තියෙනවා. මෙයා කඩු ගන්නාවෙත් මේ වගේම සිදුවීම් මීට අවුරුද්දකට විතර කලින් කළා. දඬුවම් ලැබලා ඉන්න කෙනෙක්. ඉතින් මේක පිටිපස්සේ හැංගිලා මේවත් කරනවා. එතකොට ඊයේ කහවත්තේ මුස්ලිම් කඩයකට හානි වුණා. ඒකට යාබදව තියෙනවා ද්‍රවිඩ කඩයක්. ඒ කඩේ තිබ්බ පහනක් හේතුවෙන් ගින්න ඇති වෙලා තියෙන්නේ. ඉතින් අද එතනත් අවිශ්වාසයක් ඇති වුණා. හැමෝම කලබල වුණා. ඉතින් මේ වගේ තත්ත්වයක් ඇති වුණාම මේ වගේ ඒක පිටිපස්සේ වෙනින් ප්‍රශ්නත් ඇති වෙනවා. ඒවත් මේ ගිනුමටම යනවා. අවිශ්වාසය තවත් වැඩි වෙනවා. ඒ නිසා තමයි නීතිය ක්‍රියාත්මක කිරීම ඉතාම වැදගත් කියලා අපි කියන්නේ. අද කැබිනට් මණ්ඩලෙත් අපි තීන්දුවක් ගත්තා. පොලිසිය මේ කටයුතු කරන්න කියලා මතක් කරන්න අවශ්‍ය නැහැ කියලා කියන්න. ඒ නිසා ඉතාම ඉක්මනින් මේ තත්ත්වය පාලනය කරගන්න අපි කටයුතු කරනවා කියන විශ්වාසය මම දෙනවා. හෙට 23 යටතේ ප්‍රශ්න දෙකකුත් මේ සම්බන්ධවම තියෙන නිසා මම දීර්ඝව කතා කරන්නේ. නමුත් රටේ දියුණුවට සමගිය අත්‍යවශ්‍යයි. ඒ සමගිය නැති වෙන්න අපි ඉඩ තියන්න බෑ. අපේ රට දුක් විඳලා තියෙනවා අවුරුදු ගණනාවක් මේ අසමගිය තුලින්. ඉතින් මේ සමගිය අද තහවුරු වේගෙන එන අවස්ථාවකදී අපි ආයෙත් මේක දුර්වල වෙන්න ඉඩ තියන්න බෑ. ඒ සඳහා රජය ගත යුතු සියලු ක්‍රියාමාර්ග විශේෂයෙන් පොලිසිය බාර ඇමති හැටියට ගත යුතු සියලු ක්‍රියාමාර්ග ගන්නවා කියන විශ්වාසය මම ලබලා දෙනවා.
හොඳයි. Honorable Mano Ganeshan.
නියෝජ්‍ය කතානායකතුමනි, ඉතාම සතුටු වෙනවා මගේ ඊටවත් සහෝදර අමාත්‍ය විශේෂ බාර අමාත්‍ය සාග ලට්නායක මැතිතුමාගේට පසුව කතා කරන්න ලැබිච්ච අවස්ථාව ගැන සාග ලට්නායක මැතිතුමා ගැන විශ්වාස තියෙනවා. අද උදේ අපි හැමදෙනාම එකතු වෙලා කැබිනට් අවස්ථාවේදී මේ ගැන සාකච්ඡා කරා. ඒ අවස්ථාවේදී අතිගරු ජනාධිපතිතුමා මේ පිළිබඳව සාග ලට්නායක මැතිතුමාට උපදෙස් දුන්නා. එතුමා කිව්වා මේ අවස්ථාවේදී මේ පිළිබඳව නීතිය කිසිසේත්ම තරාතරම් බලන්නේ නැතුව ක්‍රියාත්මක කරන්නයි කියලා උපදෙස් දුන්නා. ඒ වගේ අපේ අග්‍රාමාත්‍යතුමාත් මෙතෙක් වෙලා කිව්වා මේ වගේ සිදුවීම් කොතනාර සිදුවෙනවා නම් ඒ සිදුවීම් සිදුවෙන වසමට පොලිස් රේන්ජ් එකෙන් නැත්නම් පොලිස් ඩිවිෂන් එකෙන් ඉන්න පොලිස් නිලධාරීව වගේ කියන්න ඕන. ඒ විදිහට ක්‍රියාත්මක කරන්න කියලා කිව්වා. මම හිතා දැනටම අපේ සාග ලට්නායක අපේ ඇමැතිතුමා හිටවත් මිත්‍ර ඇමැතිතුමා මේ සම්බන්ධව ක්‍රියාත්මක වෙලා තියෙනවා කියලා මට දන්නවා. විශ්වාස දිනවා. මොකද මේක මුස්ලිම් ප්‍රශ්නයක් නෙවෙයි. මේක දමිළ ප්‍රශ්නයක් නෙවෙයි. මේක සිංහල ප්‍රශ්නයක් නෙවෙයි. මේක ජාතික ප්‍රශ්නයක් මේක. ඒක තේරුම් ගන්න ඕන අපි. මේක මේ කෙටු මේ මුස්ලිම් විදියට සිංහල විදියට දෙමළ විදියට බලන්න නැතුව ජාතික ප්‍රශ්නේ බලන්න ඕන. මගේ ඊතමෙත්ත කොළඹ දිස්ත්‍රික් පාර්ලිමේන්තු මන්ත්‍රී මුජිබරාබාන් මැතිතුමා ජනතාව සමග ජීවත් වෙන වාසය කරන මන්ත්‍රීවරු මට දන්නවා. අපේ මන්ත්‍රීවරයා. එතුමාට දැනෙනවා මේ ප්‍රශ්න නිසා තමුන්ගේ ජනතාව තමුන් බෙදෙන දුක තේරෙනවා. ඒ නිසාද මේ ප්‍රශ්න ගේනත් මේක මේ අවස්ථාව ගෙනලා තියෙන්නේ. මම තේරුම් ගන්නවා. නමුත් මේක ජාතික ප්‍රශ්නයක්. අපි තේරුම් ගන්න ඕන. මේ රටේ අපි දැන් ජාතික ගැටලු නැහැ. ජාතික ප්‍රශ්න තියෙනවා. ඒ ප්‍රශ්න විසඳුම් ලබා ගන්න තමයි අපි දැනට අපි දැන් ව්‍යවස්ථා මණ්ඩලයක් අදාගෙන මේ කම්පිටක් අදාගෙන හැමදාම සාකච්ඡා කරා. ප්‍රශ්න තියෙනවා. නමුත් ගැටලු නැහැ. ගා ගන්න බෑ. මරා ගන්න බෑ. ගිනි තියන්න බෑ. වෙඩි තියන්න බෑ. පැහැරගෙන යන්න බෑ. මරන්න බෑ. තෑදිලි ඉන්න ඕන අපි ඉතල. ඒ නිසා අපි එක සෙල්ලම් කරන්න එපා කියන ජාතිවාදෙන් කියනවා අපි. ජාතිවාදේ මේ රටේ ඉන්නවා. උතුරෙත් ඉන්නවා. දකුණෙත් ඉන්නවා. දෙමළ ජනතාව අතරත් ඉන්නවා. සිංහල අතරත් ඉන්නවා. මුස්ලිම් අතරත් ඉන්නවා. ඔකම එකයි මස්සිනාලා. ඥාතිලා. කියන සෙල්ලම් කරන්න එපා අපි ළඟ කියලා. මොකද මේ රටේ දැන් ජාතිවාදය, අන්තවාදය, බෙදුම්වාදය, ත්‍රස්තවාදය, රාජද්‍රස්තවාදය ඔක්කොම දැන් අතුගාලා දින ඉවරයි. නේද ඔළුව උසට දෙන්න බෑ. මට දන්නා මේ අවස්ථාවේදී සාමාන්‍ය වෙළඳාමක් කරගෙන යන්නට, තමන්ගේ ආගම් කටයුතු කරගෙන යන්නට, තයි භාෂා කතා කරන්නට, තව සංස්කෘතික වැඩ කටයුතු කරන්නට මේ රටේ ප්‍රවේශය වලට අයිතිය තියෙනවා. ඒ නිසා මේක සෙල්ලම් කරන තව සිදුවීමක් මේ රටේ නැවත මේක වගාන සිදු නොවන විදියට මගේ ඊටවත් මිත්‍ර සාගර රත්නායක මැතිතුමා වග බලාගෙන කියලා මම විශ්වාස කරනවා. වගාවනේ ඉල්ලීමක් කරනවා කරන්ට් ඕනෙ මොකද. නැත වෙලා වැඩක් වෙන්නේ නැහැ. මේ රටේ පසුගිය වෙනස ගෙනාවේ දෙමළ මුස්ලිම් ජනතාව පමණක් නෙවෙයි. එහෙම කියන්නත් බෑ. ඒ කියන්නත් වැරදි. කවුරු කියනවා වැරදි නෑ. සිංහල බෞද්ධ ජනතාව සමග එකතු වෙලා අතර බඳගෙන වෙනසක් ගෙනාවා අපි. ඒක ඇත්ත ඒකයි. ජනතාව එහෙම ඉන්නවා. නමුත් ඒ අවස්ථාවේදී ඒ උදව් උපකාර කරපු එල්ලම් කරපු මේ දේශපාලන සෙල්ලම් කරපු අයට විරුද්ධව දැඩි ස්ථාරය පරගෙන තමයි අපි මේ ඡන්දය පාවිච්චි කරේ අවස්ථාවදී. දැක ජනතාව අතර යම් කිසි කලකිරීමක් තියෙන මොකද ඇත්ත. ඒ කලකිරීම තියෙනක අපිට හොඳ නැහැ. මං උදේම කැබිනට් එකේ කිව්ව මේක මොකද මේක වෙලා තියන්නේ වෙන මොනවත් නැහැ. අපි ආණ්ඩුවට විරුද්ධව කරන කොන්ත්‍රණයක් මේක. දෙමළ මුස්ලිම් ඉතින් මුස්ලිම් ජනතාවගේ ප්‍රසාදය ආණ්ඩුව සිට අයින් කරන කොන්ත්‍රණයක් කරන මේගොල්ලෝ. ලැබෙන එළඹෙන මැතිවරණ අවස්ථාවේදී සජ්ජාතික ප්‍රමුණට හරි ශ්‍රී ලංකා දස් පක්ෂයට හරි මුස්ලිම් ජනතාව ඡන්ද ලබා දීමේ නැතුව බලක් වීමේ කොමන්තනක් කරනවා. ඒ නිසා මුස්ලිම් ජනතාව ඡන්ද නොදී ගෙදරට වෙලා ඉන්න හිටියානම් තමයි වාසික සමහර උදව් ඉතනවා. ඒකයි කොමන්තරේ මට මේ සෙල්ලම් කරන්න බෑ. අපිට දන්නවා අපි මෝඩ වෙනවා. අපි දන්නවා ඒක. ඒ නිසා ඒක මේ අවස්ථාවේදී අපේ සාග රත්නායක ඇමතිතුමාගේ මේ නියෝගයේ බාර අරගෙන පොලිස් පැතුමත් අනිත් එක සෑම දිස්ත්‍රික්කෙම රේන්ජ් එක බින්න නියෝජ්‍ය පොලිස්පතිවරුනුත් වාකී බාරගෙන වැඩ කරගෙන ඉතරවා. මම නම් මේක පිටිපස්ස ජාතිවාදී කවුද කියලා මට දන්නවා. ප්‍රශ්නයක් නැහැ. මගේ අමාත්‍යංශයේ සමහර අය කඩා පැන්න ඊයේ පෙරේද දන්නවා. මම මේක වග බලා ගත්තා. ඒ අවස්ථාවේ මම තමයි සැබෑ බෞද්ධයෙක් වාදී ඇසුරුනේ. සත්‍ය විශ්වාසීව සාමකාමීව සාන්තව ක්‍රියාත්මක නමුරට මේක දන්නවා. අමක මං කෑගන්න කියන සඳ කරන්න කියන මට දන්නවා. නමුත් මට දන්නවා ඒ කඩා වැනපු අය කවදාවත් සිංහල බෞද්ධ ජනතාව නියෝජනය කරන්නේ නැහැ මට දන්නවා. මට ගිය ගිය ප්‍රතිවර්ණයේදී අන්රාබද දිස්ත්‍රික්කේ තරං කරයි කට්ටිය අටපස්ථාන පවතින ඉස්සි තරං කරපු අවස්ථාව ජනතාවට දුන්නේ සිංහල ජනතාව දුන්න ඡන්දය ඇවිල්ලා ආයසි 24යි එච්චරයි. අටපස්ථාන වැඩ කරලා සේවය කරන අය ඡන්ද දීලා නැහැ ඒගලන්ට. ඒ සිංහල ජනතාව ප්‍රතික්ෂේප කරලා තියෙනවා. දැන් සිංහල ජනතාව අපිත් එක්ක ඉන්න එක දන්නවා අපිට. ඒ නිසා මේ ශ්‍රී ලංකාව කරන්න එපා. ඒ නිසා මේ සිංහල ජනතාව නමෙන් සිංහල ජනතාව අපිට දන්නවනේ. අපි ජීවත් වෙන්නේ එතනයි. ඈ ඉපදුනේ එතනයි. එතනද මැරෙන එතනයි අපිට දන්නවා. ඒ නිසා මේ රට දැන් සිංහල දමිල මුස්ලිම් අපි ඔක්කොම එකතු වෙලා වැඩ කරන්න කාලි දවල දෙන එක නරක කරන්න එපා කියලා කියනවා. ඒ නිසා ඒක සාමය නීතිය වග බලා ගන්න අපේ ඇමතිවරයෙක් ඉන්නවා. තරුණ දක්ෂ ඇමතිවරයෙක් ඉන්නවා. මම සන්තෝෂ වෙනවා තමයි ඒ විශේෂ වාරින් ඇමතිවරයා නිසා පමණක් නැවෙයි ඊයේ පෙරද වැච්ච මේ කැමරට් රීෂැෆල් එකේ තමයි මනසුන් නැති කරලා සතුරු වෙනවා. මොකද ඒ තමයි ඕනේ අපිට. ඒ නිසා ඒ තමයි වග බලාගෙන ඉව ඉතරුවා. කරුණාකර නැවත සිදුවීමක් එන්නේ නැති විදිහට වග බලා ගන්න. දෙවල ජනතාව, මුස්ලිම් ජනතාව අතර ඒ වගේ මේ රටේ සාමය අරස වෙන්න ඕනේ. ඉතන සිංහල ජනතාව අතරත් කලකිරීම තියෙන ඕන විදිහට අපි ආණ්ඩු වග බලා ගන්න කියලා ඉල්ලීමක් කරමින් මම කියන්න වෙනවා. නන්ද්‍රි ස්තුති.
අපිට එච්චර වෙලාවක් නෑ. ඇමතුමාටත් විනාඩි 10-12ක් ඉල්ලනවා. තව මම කත කියන් 14 දෙනෙක් ඉල්ලීම් කළා. අපිට ඒ නිසා සිල් දෙනට අවස්ථාවක් දෙන්න විදියක් නෑ. බිමල් රත්නායක ඇමතුමා උතුමාට විනාඩි 4ක වගේ කාලයක් තමයි තියෙන්නේ.
පහක් දෙනකට ඔබතුමා කිව්වා. විපක්ෂ හේනුවෙන් විපක්ෂ නායකතුමා මම විතර ඉන්නේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි. ගරු මුජිබර් මන්ත්‍රීතුමා ඉදිරිපත් කරපු යෝජනාව අනුමත කරමින් කරුණු කීපයක් කියන්න කැමැති. ගරු සභාපතිතුමනි, පළමුණු කොටම අපි විශේෂයෙන්ම දැනට මුස්ලිම් ජනතාව ඉලක්ක කරගෙන සිදුවීමෙන් තිබෙන මේ ප්‍රහාර අපි හෙලා දකිනවා. ඒ වගේම ජනතා විමුක්ති විදියට අපි අපේ රට සිංහල දෙමළ මුස්ලිම් බර්ගමැලේ හැම කෙනාටම සමාන ලෙස අයිති රටක් වශයෙන් අපි පිළිගනු ලබනවා. ඒ වගේම අපි දකිනවා මේ ජන කණ්ඩායම් අතර වෙනස්කම් තිබෙනවා. 100%ක් සමාන නැහැ. ඒ වෙනස්කම් බාධාවක් කරගන්න නැතුව එකට ජීවත් වීම තමයි අපිට අපේ යුගයේ අපිට තිබෙන කාර්යභාරය. දැන් මේ ඇති වී තිබෙන සිදුවීම් සම්බන්ධව ගත්තට පස්සේ සිදුවීම් 18ක් 20ක් පමණ සිදු වෙලා තිබෙනවා. ඒවයින් කීපයක් සාගර රත්නායක ඇමතුමා කිව්වා වගේ සමහර විට අහම්බිය, වෙනත් වයර් ෂෝට් වීම්, පහම් පෙරලීම් වගේ වෙන්න පුළුවන්. මම නැහැ කියන්නේ. නමුත් ඉතාම පැහැදිලි මේ සමහර CCTV දර්ශන තිබෙනවා පානදුරේ සිද්ධ වෙච්ච ප්‍රහාරයන්වලදී වගේ. ඒ අනුව ඉතා පැහැදිලි යම් පුද්ගලයන් ඇවිල්ලා මේ මුස්ලිම් ව්‍යාපාරික ස්ථාන ඉලක්ක කරගෙන කරන පහර දීමක් සිද්ධ වෙනවා. දැන් සිදුවීම් 18න් ওই පහම් පෙරලීම් වගේ වයර් ෂෝට් ටීම් වලට අපි 8ක්ම අතෑරියා. 10ක් විතර මේ ආසන සිදුවීම් වලදී කියන ගත්තට පස්සේ පේනවා මෙතන යම්කිසි සිදුවීම් ජාලයක් සිද්ධ වෙනවා. ඒක වැඩිපුර මුස්ලිම් ජනතාව ඉලක්ක කළා සිද්ධ වෙන්නේ. ගරු නියෝජ්‍ය කතානායකතුනි, මේව අත්අඩංගුවට ගන්න බැරි වෙන්නේ ඇයි? සාමාන්‍යයෙන් අපි දන්න සත්‍ය තමයි, අපේ අත්දැකීමම තමයි, අත්අඩංගුවට ගන්න බැරි වෙන්නේ ඒව කරන අයත් එක්ක ආණ්ඩු ඉන්නකොට. අපි මම මේක කෙලින්ම කියනවා, රාජපක්ෂ කාලේ ඥානසාර හාමුදුරුව පමණක් නෙමෙයි ඔය එක එක කට්ටිය ගොඩාක් ආවනේ. ඒ ඔක්කොමල්ලා ආණ්ඩු බලය එක්ක තමයි හැප්පුණේ. මොකද අපි දන්නවා බොරු දේශප්‍රේමී, හොර දේශප්‍රේමී, තක්කඩි දේශප්‍රේමී, මහජන මුදල් ගසා කාපු විවිධාකාරයේ ඔය හොර දේශප්‍රේමීන්ගේ ස්වභාවය තමයි කරු නියෝජ්‍ය කතානායක තුමනි, ආණ්ඩුවල හයිය නැතුව ගන්න වැඩ කරන්න බෑ. ඒක ලෝකේ පුරා සත්‍යයක්. දැන් හෙට නඩුවක් තියෙද්දී ඥානසාර හාමුදුරුවෝ මනෝකංශතමතුමාගේ ඔෆිස් එකට පයින්නකොට, වෙන වෙන සද්ද දානකොට, එහා සම්බන්ධ අනිත් කණ්ඩායම් අවිස්සනකොට මොකද්ද අපිට තේරෙන්නේ? හෙට නඩුවක් තියෙන විපක්ෂයේ ඉන්න මිනිහෙක් හැසිරෙන විදිහ නෙමෙයි, ආණ්ඩුවත් එක්ක සම්බන්ධතාවයක් එක්ක තමයි අපිට පේන්නේ මේක වෙන්නේ කියලා. මේක දිසට තමයි අල්ලන්න බැරි. මං කැමති සාගල රැතුමා මේක හිටියනා. අපිට පේන්නේ ඒකයි. නැත්තම් මේ LTT කත් එක යුද්ධ කරව බුද්ධියංශයක් තියෙනවා. විශ්වවිද්‍යාලවල ළමයි වට කරලා අල්ලනවා. ඔක්කොම කරනවා. හැබැයි මේ සිදුවීම් විශාල ප්‍රමාණයක් සිද්ධ වෙලා තියෙනවා අල්ලන්න බෑ. ඇයි? මේ කිසිම කෙනෙකුට ජනපද නමක් නැහැ කරු නියෝජ්‍ය කතානායක. ඔබතුමා දන්නවා ඥානසාර හඳුරු චන්දිල්ලුවා චන්ද 3000 කළුතරින් හම්බුනේ. නමුත් පසුගේ රජයේ රාජපක්ෂයා රජයේ ගෝඨාභය රාජපක්ෂලාගේ ඍජු හයිය අරගෙන නියෝජ්‍ය පොලිස්පතිලාගේ මේජර් ජෙනරාල්ලාගේ හයිය අරගෙන තමයි ඔක්කොම වැඩ කරේ. ඒ නිසා මම ඥානසාර හාමුදුරු ගැන පමණක් නෙමෙයි කියන්නේ. ඒ නිසා අද වෙලා තියෙන්නේ දෙමළ සිංහල මුස්ලිම් ජනතාවට විරුද්ධව මේන ප්‍රහාරයේදී ආණ්ඩුව යම්කිසි දේශපාලන පසුවිමක්. අපි දැක්ක පසුගිය දවස්වල ඥානසාර හාමුදුරු එක්ක ආණ්ඩුවේ ලොකු ඇමතිවරයෙක් මාධ්‍ය සාකච්ඡා පවත්වනවා. ඉතින් ඒසා අපට ඒ සැකේ ඇතිබෙන. අනිත්තක තමයි මේක සිංහල ජනතාවට ප්‍රශ්නකුත්තියෙන්. දැන් සිංහල ජනතාව අතර යම් මතයක් තිබෙනවා. ඒක තමයි තියෙන භයානක ප්‍රශ්නේ. නැත්තම් මේ ඔය පුංචි කණ්ඩායමේ ප්‍රශ්නේ මේ තියෙන්නේ. සිංහල ජනතාව තුළ සැලකිය යුතු මානසික බාධාවක් ඇතිලා තියෙනවා. මානසික ප්‍රශ්නයක් ඇතිලා තිබෙනවා. විශේෂයෙන්ම නැගෙනහිර පළාතේ, උතුරු පළාතේ, විවිධ පළාත්වල ඒකෝ බෞද්ධාගමට ආදාළ ස්ථාන බුදු පිළිම කුඩු වෙනවා, කඩනවා, බිඳිනවා කියලා. එතකොට දැන් මම පෞද්ගලික හොල බලපු විදිහට මේවා 100%ම බොරු. මේවා 100%ම බොරු.
වෙලා ඉවරයි.
අර මට එක විනාඩියක් ඔබතුමා සර්ව ජනතාව ඉන්න ආසනයක කෙනෙක් නිසා මේ සිද්ධිවලදී ගරු ඇමතුමනි මේ නීති හා සාමය ඇමතිවරයාට අග්‍රාමාත්‍යට වගකීමක් තිබෙනවා පාර්ලිමේන්තුවට කියන්න මෙන්න මෙහෙම සිද්ධි වාර්තා වෙනවා Facebook එකේ නැත්නම් අරවයි මම කියනවා හැම සිද්ධියටම නෙමෙයි නමුත් කෙලින්ම පෙන්නනවා මේ බුදු පිළිම කඩලා මම ගියපු රැස්වීමක වවුනියාවේ ශාසන ආරක්ෂක බලමණ්ඩලයේ ලේකම් හාමුදුරුවෝ කිව්වා එක දෙමළ මිනිස්සෙක් උතුරු යා වවුනියාවේ එක දෙමළ මිනිස්සෙක් විසින් බුදු පිළිම කඩලා නැහැ බුදු පිළිම කඩුවේ කොළඹින් ආපු කට්ටියක් කිය. මම හිටපු රැස්වීම කිව්වා. මම කියන දේ පිළිගන්න ඕනේ නැහැ. මම කියන්නේ රටේ අගමැතිලා නියෝජ්‍ය අගමැතිලා සාගර රත්නායක ඇමතිලා මොකද කරන්න ඕනේ? සිංහල ජනතාව තුල තියෙන බිය නිරවුල් කරන්න ඕනේ. උන්ට කියන්න ඕනේ මේ සිද්ධි මෙහෙම Facebook එකේ මෙහෙම වාර්තා වෙලා තියෙනවා. මේ සිද්ධිය ඉන්වෙස්ටිගේෂන් රිපෝට් එක මේක මේවා බොරු කියලා. ඇත්තනම් අතනමඩ කණ්ඩ ඕනේ. එහෙම නැතුව සිංහල ජනතාවගේ බය නැති කරන්න බෑ. අද මේ දේශපාලන පිනුම ගහන්න හදන්නේ ඒක ඇස්සේ. ඒ නිසා මම නම් පැහැදිලිව මාණ්ඩුවට කියනවා මේ ඊටාම ජනතාවගෙන් ප්‍රතික්ෂේප වෙච්ච බුද්ධාගමට කිසිම අදාළත්වයක් නැති මේ නිකන් ඊටාම දුර්වල චරිත වෙලා තිබෙන්නේ මේ බය නැතුව මේ සෙල්ලමකට අපිට නම් මැරෙන්නෙම මේක පිටිපස්සේ ආණ්ඩුවේ කවුරු හරි ඉන්නවා. පැහැදිලිවම ඉන්නවා. නැත්තම් මේ හයියෙන්නේ නැහැ. අපි දැක්ක ඔය ඩෑන්ලා අරගොල්ලෝ මේගොල්ලෝ එකපාර ඇරස් කරාට පස්සේ අඬන විදිය දුටුගම රජුගේ තාත්තා වගේ ඩෑන් කතා කරේ. නමුත් ඇල්ලුවට පස්සේ කොහමද? ඒසා කරු නියෝජ්‍ය කතා අපි ආණ්ඩුවට කරන සෙල්ලම් කරන්න එපා. ජාතිවාද එක්ක සෙල්ලම් කරන්න එපා. ලෝකයේ ආර්ථික ප්‍රශ්න තියෙනවා, කැබිනට් රීෂැෆල් ප්‍රශ්න තියෙනවා. ඒක අමතක කරවන්න නිකම් පොඩි සමහර මං කියන්නේ මුළු ආණ්ඩුවම ඍඩුව සම්බන්ධයි කියලා. නමුත් අපිට පේන ආණ්ඩුව යම් කිසි ආශිර්වාදයක් මේකත් එක්ක තියෙන නිසා වහාම සිංහල ජනතාවගේ මුස්ලිම් ජනතාවගේ දෙමළ ජනතාවගේ සැකයක් ඇති වෙන එක වළක්වන්න කියලා අපි ආණ්ඩුවෙන් ඉල්ලා සිටිනවා.
බොහොම ස්තුතියි. රිෂාඩ් බදුදින් මෙත්තුවා. බිස්මිල්ලාහිර් රහ්මානිර් රහීම්. கௌரவ பிரதி தவிசாளர் அவர்களே இந்த பிரேரணையை கொண்டு வந்த உங்களுடைய முஜிபுர் ரஹ்மான் பாராளுமன்ற உறுப்பினர்களுக்கு நன்றியை கூறிக்கொண்டு இந்த பாராளுமன்ற உறுப்பினர் பேசிய சிங்கள பாராளுமன்ற உறுப்பினர்கள் அவர்களை நான் பாராட்டுகின்றேன் உண்மையிலே இந்த நாட்டிலே வாழுகின்ற பெரும்பான்மை சிங்கள மக்கள் மிக நல்ல பண்புள்ள மனிதாபிமானத்தோடு உள்ள மக்கள் எனவே அவ்வாறான அந்த மக்களையும் இந்த நாட்டின் சுதந்திரத்திற்கு முன்னரும் பின்னரும் எந்த ஒரு கட்டத்திலும் தீவிரவாதத்தை எண்ணி பார்க்காத ஒரு சமூகமான முஸ்லீம் சமூகத்தையும் இந்த சிங்கள சமுதாயத்தையும் மோதவிட்டு அதனூடாக தங்களுடைய சுயநல தேவைப்பாட்டை நிறைவேற்றுவதற்காக ஒரு சில மதகுருகளோடு சேர்ந்து ஒரு சில திருடர்களும் ஒரு சில காவாளிகளும் இந்த நாட்டிலே செய்கின்ற அட்டகாசம் இந்த நாட்டிலே சிறுபான்மை சமூகம் அச்சத்தோடு வாழுகின்ற ஒரு நிலையை இன்று ஏற்படுத்தியிருக்கின்றது இங்கு பேசிய அமைச்சர் மனோகணேசனாக இருக்கலாம் பிமல் ரட்நாயக்க பாராளுமன்ற உறுப்பினராக இருக்கலாம் அண்ணன் சம்பந்தனாக இருக்கலாம் அல்லது இதை ஆமோதித்த கௌரவ பாராளுமன்ற உறுப்பினராக இருக்கலாம் அவர்கள் எல்லோருடைய பேச்சையும் இங்கு கூர்மையாக கவனிக்கின்ற பொழுது இங்கு எல்லோரும் எதிர்பார்ப்பதெல்லாம் எல்லா இனங்களும் சகோதரத்துவத்தோடு சமத்துவத்தோடு ஒற்றுமையாக வாழ வேண்டும் என்பதையே சுட்டிக்காட்டுகின்றது எனவே இன்று இந்த அரசாங்கம் ஒரு நல்லாட்சி என்று வந்திருக்கின்ற இந்த அரசின் மீது நம்பிக்கை மிக இழந்தவர்களாக இந்த சிறுபான்மை சமூகம் மாறிக்கொண்டிருக்கின்ற இவ்வேளையிலே இது ஒரு இந்த பிரேரணையிலே அதாவது 16ஆம் தேதிக்கு பிறகு April 16க்கு பிறகு 19 அல்லது 20 சம்பவங்கள் நடந்திருக்கின்றது ஒரு மதகுரு தான் அவருடைய பெயரை சொல்ல அவரை சொல்லி அவரை ஒரு பெரிய மனிதனாக்க நான் விரும்பவில்லை அவர் அழிஞ்சு பொத்தான பள்ளிய குடலிலே போய் செய்த அட்டகாசத்தை பார்க்கின்ற பொழுது 150 வருடங்களுக்கு மேலாக வாழுகின்ற அந்த மக்கள் வாழுகின்ற கிராமத்திலே அடாத்தாக நடக்க போலீஸார் பார்த்து கொண்டிருக்கிறார்கள் அதேபோல் கொழும்பில் இருந்து சென்ற ஒரு மதகுரு தோப்பூரிலே பல 200-300 வருடங்களாக பழமை வாய்ந்த அந்த கிராமத்திலே செல்வர் நகரிலே அங்கு அவர்களுடைய கூடாரங்களை உடைத்து அட்டகாசம் புரிவதை போலீஸார் பார்த்து கொண்டிருக்கிறார்கள் அதேபோல் மல்லம்பட்டியிலே அதேபோல் பாணந்துறையிலே அதேபோல் கோகிலாவத்திலே பள்ளிவாசல்கள் மீது நேரடியாக தாக்குதல் செய்யப்பட்டிருக்கின்றது எனவே இங்கு பேசிய
பலருடைய பேச்சுக்களை கேட்டோம். எனவே இந்த நாட்டிலே பயங்கரவாதத்தை ஒழித்த எங்களுடைய புலனாய்வு பிரிவு இங்கு இருக்கின்றது. இந்த நாட்டின் அதாவது பயங்கரவாத குழுக்களுடைய தலைவராக இருந்தவரை கூட நாங்கள் கண்டுபிடித்து கொலை செய்தோம் என்று சொல்லுகின்ற அளவுக்கு இங்கு அதாவது புலனாய்வு மிகவும் ஒரு சிறந்த புலனாய்வு பிரிவு. இந்த சம்பவங்களிலே இதுவரைக்கும் ஒருவரை கூட கைது செய்யவில்லை என்பதை வேதனையோடு இந்த சபையிலே நான் சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். அது மாத்திரமல்லாமல் இன்று அமைச்சர் சாகல் அவர்களுடைய பேச்சு எங்களுக்கு ஒரு நம்பிக்கையை தருகின்றது. ஆனால் ஒரு சில திருட்டு சம்பவங்கள் இருக்கலாம், ஆனால் எல்லாவற்றையும் திருட்டாக அல்லது திருட்டு குணங்களாக திருட்டு நோக்கத்துக்காக செய்ததாக பார்க்க முடியாது. இனவாத சக்திகள் இதற்கு பின்னால் இருக்கிறார்கள். அவர்கள் எதிர்பார்க்கிறார்கள் இந்த நாட்டிலே இந்த இனவாத அதாவது முஸ்லிம் சிங்கள மக்கள் மத்தியிலே ஒரு கலவரத்தை தூண்டுவதன் ஊடாக இந்த நாட்டுடைய இந்த இருக்கின்ற ஸ்திரத்தன்மையை இந்த நல்லாட்சியை கொண்டு வருவதற்காக பாடுபட்டு எல்லோரும் உழைத்தவர்களுடைய அந்த நோக்கத்தை அதாவது தகர்த்தெறிவதற்காக இந்த நாடு இன்னொரு 30 வருடத்துக்கு 26 ஓடுவதற்காக அல்லது அவர்களுடைய சுய லாபங்களை அடைந்து கொள்வதற்காக இந்த சதியை செய்கிறார்கள். எனவே இனியும் நாங்கள் இதை பார்த்து கொண்டிருக்க முடியாது. போலீசார் இன்று எங்களுடைய அமைச்சர் மனோ சொன்னது போல பிரதமர் அவர்கள் சொல்லியிருக்கிறார், அந்தந்த போலீஸ் பொறுப்பதிகாரிகள் தான் அந்த சம்பவங்களுக்கு பொறுப்பெடுக்க வேண்டும் என்று. எனவே அவ்வாறு ஒவ்வொரு போலீஸ் அதிகாரிகளும் தங்களுடைய கடமையை நேர்மையாக செய்தால் இந்த மாதிரியான பிரச்சனைகள் 20 வளர்ந்திருக்க முடியாது ஒரு மாத காலத்துக்குள்ளே. எனவே இது தடுத்து நிறுத்தப்பட வேண்டுமாக இருந்தால் சட்டம் ஒழுங்கை நிலைநாட்டுவோம் என்று சொல்லுகின்றவர்களும் அதை செய்ய வேண்டிய போலீசார் நிச்சயமாக சிறுபான்மையாக இருக்கலாம், பெரும்பான்மையாக இருக்கலாம், எல்லா மக்களும் போலீசாரின் மீதே நம்பிக்கை வைத்திருக்கிறார்கள். தங்களுடைய பாதுகாப்பை தங்களுடைய மத கடமைகளை செய்கின்ற உரிமை அல்லது வியாபாரத்தை தங்களுடைய இருப்பை அதாவது அதற்குரிய பாதுகாப்பை தருகின்ற பொறுப்பு போலீசாருக்கு இருக்கின்றது என்பதை அதை போலீசார் செய்ய தவறி இருக்கிறார்கள். அதை ஏற்றுக்கொண்டாக வேண்டும். ஏனென்றால் இதுவரைக்கும் இன்று கூட காலையிலே ககவத்தையிலே 2 கடைகள் இடிக்கப்பட்டிருக்கிறது. அதே போல மல்லவப்பட்டியில் அன்று நடந்தது. இதுவரைக்கும் இவ்வளவு புலனாய்வு பிரிவுகளை கொண்டிருக்கின்ற நமது நாட்டிலே கௌரவ அமைச்சர்கள் சாகல் அவர்களும் இங்கு இருக்கிறார். எனவே இதுவரையும் ஒருவரை கூட கைது செய்ய முடியவில்லை என்றால் அதாவது கைது செய்வதற்கு அன்று இரவு நாங்கள் பார்க்கணும் போது பெரிய ஒரு நாடகம் நடக்கின்றது. அந்த நாடகத்தை நான் நினைக்கின்றேன் போலீசார் செல்வதற்கு முன்னர் அந்த நாடகத்தை அதாவது நாங்கள் வருகிறோம் நீங்கள் தயாராக இருங்கள் சொல்லிவிட்டு செய்தது போல தான் எங்களுக்கு தோன்றுகின்றது. கைது செய்ய வேண்டுமாக இருந்தால் அதற்கு முதல் நாள் தலைமை போலீஸ் அதிகாரி அதாவது தலையத்துக்கு அவர் வந்த பொழுது அவரை பார்வையாளர்கள் அந்த ஊடகங்களுக்கு வீரனைப் போல பேசிவிட்டு செல்ல பார்த்து கொண்டிருந்து விட்டு அன்று மாலை அல்லது அடுத்த நாள் மாலை போய் ஒரு பெரிய கலவரம் போல அங்கு அதன் ஊடாக அதற்கு அங்கு அவரை கைது செய்ய சென்றார்கள் என்பதற்காக அழுத்தமையிலே ஊர்வலம் செல்கிறார்கள். அவர்களுக்கு பாதுகாப்பை போலீசார் கொடுக்கிறார்கள். எனவே சட்டம் என்பது எல்லா மதகுருமாருக்கும் எல்லா அரசியல்வாதிகளுக்கும் எல்லா மக்களுக்கும் எல்லோருக்கும் சமத்துவமாக ஒன்றா ஒரே முறையிலே ஒருமைத்தன்மையாக இருக்குமாக இருந்தால் இவ்வாறான அடாவடித்தனங்கள் செய்கின்ற சண்டியன்கள் போல நடித்து கொண்டிருக்கின்ற இங்கு பேசிய விமல் ரட்நாயக்க பாராளுமன்ற உறுப்பினர் சொன்னது போல பெரும் கோழைகள் அவர்கள் தங்களை கைது செய்ய போகின்றார்கள் என்பதற்காக உண்ணாவிரதம் இருக்க இளைஞர்களை தூண்ட தாங்கள் சிறைக்கு போகாமல் தடுப்பதற்காக இந்த நாட்டிலே என்ன நடந்தாலும் பரவாயில்லை என்று அவர்களுடைய பேச்சுக்களையும் அவர்களுடைய செயல்பாடுகளையும் நாங்கள் பார்த்து கொண்டிருக்கின்றோம். எனவே வீரர்கள் போல நடிக்கின்ற இந்த நல்லாட்சியை குழப்பி நாசப்படுத்தி இந்த நாட்டிலே இன்னும் ஒரு 26 ஓடச் செய்ய வேண்டும் என்று துடிக்கின்ற இந்த சதிகாரர்கள் அவர்கள் மதகுருவாக இருக்கலாம் அல்லது அவர்கள் வீரர்கள் போல நடிக்கின்ற திருடர்களாக இருக்கலாம். இவர்களை கைது செய்து உரிய தண்டனைகளை வழங்கினால் இவ்வாறான குழப்பம் இன்னும் இந்த நாட்டிலே வராது என்பதை உறுதியாக சொல்லி எங்களுடைய அமைச்சர் சாகல் அவர்களுடைய பேச்சும் இன்று அமைச்சரவையிலே ஜனாதிபதி அவர்களும் அவர்களுடைய வாக்குறுதியும் நம்பிக்கையை தந்திருக்கின்றதை கூறி மீண்டும் பாராளுமன்ற முஜிபுக்கும் அதை பிரேரித்த பாராளுமன்ற உறுப்பினருக்கும் இடையே நன்றியை கூறி விடைபெறுகிறேன். நன்றி.
மாரிக்கா, யூ ஹவ் 3 மினிட்ஸ்.
கருணயோஜன கதாநாயகத்துமணி, மங் கமதி மே விவாதேதி 1948 பெற அப்பே ரட்ட பரதேசக்காரன் யடத் கரகன தீர்க காலையாக பார்த்தாகின அண்ண புழுவாங்குனே அப்பி ஜாத்தின் ஹெட்டியட்ட ஆகம் ஹெட்டியட்ட பெதில வெண்விழா ஜீவத்வச்சிந்தா 1948 එක ලේ බිඳුවක්වත් හොලවන්නේ නැතුව අපේ රට නිදහස ලබා ගන්න පුළුවන් වුණේ සිංහල දමිළ මුස්ලිම් නායකයන් මේ යථාර්ථයේ තීරුම් අරගෙන සියලු දෙනා එකට එක් වුණු හින්දා 2009 දී යුද්ධය ඉවරනයින් පස්සේ අපේ රටේ සිංහල දෙමළ ජනතාවගේ මුස්ලිම් ජනතාවගේ බලාපොරොත්තුනේ මේ රට දිනු රටක් රාජ්‍යයක් බවට පත්වුවේ කියලා. නමුත් පහුගිය රජයේ සමයේදී රාජ්‍ය ත්‍රස්තවාදය සහ රජයේ අනුදැනුම් මත නැවත වතාවක් ජාතිවාදය සහ ආගම්වාදය මේ රට තුළ තමන්ගේ දේශපාලන වාසිය සඳහා ව්‍යාප්ත කිරීමේ ප්‍රතිඵලයක් හැටියට තමයි මේ රට පුරාම ආගම්වාදය සහ ජාතිවාදය නැවත පැතිරෙන්න පටන් ගත්තේ. කෙසේ නමුත් 2015 ජනවාරි මාසේ 8 වෙනිදා මේ රටේ බහුතර සිංහල බෞද්ධ ජනතාව ඔප්පු කරලා පෙන්නුවා සිංහල බෞද්ධයන් ජාතිවාදී නොවන වග. ඒ නිසා අපි පැහැදිලිව කියන්න ඕන එවැනි තත්ත්වයක් තුළ සංහිඳියාව ප්‍රමුඛකරගෙන ආපු මේ රජය යටතේ මෙවැනි කටයුතු සිදුවීමත් ඒ පිළිබඳව ක්‍රියාමාර්ග ගන්න කාලය කා දැමීමත් ප්‍රමාද වීමත් කනගාටුවට කාරණයක් කියන එක අපි ඉතාම පැහැදිලිව කියන්න ඕන. අපි පැහැදිලිවම කියන්න ඕන දැන් සමාජ ජාලාවල මේ ආගම්වාදය පතුරවන ඒ අයගේ Facebook ප්‍රොෆයිල් එක අරන් බැලුවහම කොන්දක් තියන අය කියලා නම් අපිට පේන්නේ නැහැ. ඒ නිසා අර බිමල් රත්නායක මැතිතුමා කියපු ආකාරයට ශ්‍රී ලංකා පොලිසියට ගමේ පොල් ගෙඩියක් කවුරු හරි හොරාට ගත්ත නම් ටක් ගාලා අල්ලන්න පුළුවන් නම් මේව හොයන්න බැරි ඇයිද කියන එක පිළිබඳව විශාල සැකයක් සහ සාංකාවක් අපේ රටේ ජනතාව තුළ තියෙනවා කියන එක ඉතා පැහැදිලිව කියන්න ඕන. ඒක මම මේ මොහොතේදී කියන්න කැමති අපිට රටක් හැටියට දියුණු වෙන්න නම් මේ රටේ ඉතාම පැහැදිලිවම සිංහල ජාතිවාදයත් දෙමළ බෙදුම්වාදයත් මුස්ලිම් අන්තවාදයත් පරාජයටපත් කළ යුතුයි. ඒ ආකාරයටම මේ චෝදනා සිදු කරන ලබන අය විසින් එහෙම මුස්ලිම් අන්තවාදයක් ව්‍යාප්ත වෙන බව තියෙනවා නම් අපි පොලිසියෙන් ඉල්ලා සිටිනවා ඒකත් පරීක්ෂා කරන්න කියලා. ඒකම අපි කනගාටු වෙන විශේෂයෙන්ම නියෝජ්‍ය කතානායකතුමනි මම කියන්න ඕන මම නියෝජනය කරන කොළොන්නාව ආසනේ සිංහල දෙමළ මුස්ලිම් සියලු දෙනා සමගියෙන් ජීවත් වෙනවා. පෞගේ රාජපක්ෂ රජීමේ යටතේදීවත් කොළොන්නාවේ පන්සලකටවත් ඒ වගේම පල්ලියකටවත් කිසිදු ප්‍රහාරයක් එල්ලුන්නේ නැහැ. නමුත් කනගාටු වෙනවා අපේ රජය යටතේ කොයිලවත්ත මුස්ලිම් දේවස්ථාන සිදුවෙච්ච ප්‍රහාරය පිළිබඳව. ඒ නිසා අවසාන වශයෙන් මට ඉල්ලා හිටින්න තියෙන්නේ දැන් මේ අයගේ බලාපොරොත්තුව මොකද්ද? බලය නැති වුණා නැවත ජාතිවාදය සහ අන්තවාදය වප්‍රලා මුස්ලිම් ජනතාව මේ රජයෙන් ඈත් කරලා නැවත බලයට පැමිණෙන්නේ. අන්න ඒ නිසා අපි ඉතා පැහැදිලිව කියනවා රජයට වක්කීමක් තියෙනවා මේක පාලනය කරන්න. හෙට දවසේ වෙන්න පුළුවන් ගමේ සමගිය තපරයක්. ගමේ සමගියෙන් ඉන්න සිංහල සහ මුස්ලිම් ජනතාව කුපිත කරන්න හෙට දවසේ විහාරස්ථානයකට ගහන්න පුළුවන්. ඊට පස්සේ ගමේ ඇවිලෙන්න පුළුවන්. ඒ නිසා රජය කොන්දපණ ඇතුව මේ පිළිබඳව වැරදිකරුවන්ට සිංහල වේවා දෙමළ වේවා මුස්ලිම් වේවා වැරදිකරුවන්ට දඬුවම් දීලා මේ රටේ සියලු දෙනාට ශ්‍රී ලාංකිකයන් හැට ජීවත් වෙන්න පුළුවන් වාතාවරණය හදාලා දෙයි කියලා අපි බලාපොරොත්තු වෙනවා.
Honorable Halim, you have only 3 minutes. The most
only 3 minutes. ගෞරව ප්‍රතිලේවර අවර්ගලේ, இன்றைய மதி ගෞරව உறுப்பினர் முஜீவ் ரஹ்மான் அவர்கள் கொண்டப்பட்ட இந்த பிரேரணை மீதான இந்த விவாதத்திலே பல விடயங்களை பற்றி கூறியிருந்த போதும் கூட நேர கால காரணமாக ஒரு விடயத்தை மட்டும் குறிப்பிட விரும்புகின்றேன். விசேஷமாக ஒரு குறிப்பிட்ட ஒரு கால வரைக்குள் ஒரு மாத காலத்திற்குள் இந்த நாட்டிலே பலவிதமான முஸ்லீம்களை துன்புறுத்தும் வகையிலே பல வன் செயல்கள் நடந்து கொண்டிருப்பதை நாங்கள் எல்லோரும் அறிவோம். விசேஷமாக இந்த வன் செயல்களை பார்க்கும்பொழுது நாளுக்கு நாள் ஒவ்வொரு நாளாக அதிகரித்து வருவதையும் காணக்கூடியதாக இருக்கின்றது. இவற்றில் விசேஷமாக பள்ளி வாயில் அதே நேரம் வர்த்தக நிலையங்கள் கடைகள் தீ வைப்பது இப்படியாக ஒரு பக்கம் இருக்க ஏனைய பக்கத்திலே முஸ்லீம்களின் எல்லை கிராமங்களில் அச்சுறுத்தல் அல்லாவை பற்றி வெறுப்பு பேச்சுக்கள் இப்படியாக ஒவ்வொரு விதமாக எமது முஸ்லிம் மக்களை துன்புறுத்தும் வகையிலே இந்த விடயங்கள் நடந்து இருக்கின்றன. இருந்தபோதும் கௌரவ அமைச்சர் ரிஷாத் பதீன் அவர்கள் கூறிய போல இன்று பல விடயங்கள் நடைபெற்று முடிந்த போதும் கூட இதுவரை காலையிலும் ஒருத்தருமே கைது செய்யப்படாமல் இருப்பது ஒரு புதிரமான விடயமாகும். விசேஷமாக எமது முஸ்லீம் ஒருவரின் கடை தீப்பட்டிருந்தால் போலீஸ்களின் முதலாவது அவர்களது பதிலாக அது ஒரு மின்சார கோளாறு என்ற பதிலே எங்களுக்கு கேட்க முடியுமென்று எமது கௌரவ பிமல் ரத்நாயகம் கூறியது போல அந்த சம்பவங்கள் 18 நடந்து முடிந்த போதும் கூட 8 சம்பவங்களை ஒதுக்கி 10 சம்பவங்களை எடுத்துக்கொண்டாலும் கூட எமக்கு திருப்தியான ஒரு பதிலை இந்த போலீஸினும் பெற்றுக்கொள்ள முடியாமல் இருக்கின்றது. ஆகவே இந்த நாட்டை பொறுத்தவரையிலே எமந்த அரசாங்கத்தை பொறுத்தவரையிலே இந்த நாட்டை வாழும் எல்லா சமுதாயத்தையும் அவர்கள் பாதுகாப்பு அவர்களது எல்லா விதத்தையும் அந்த அரசாங்கம் அந்த காக்க வேண்டிய கடப்பாடு இருந்த போதிலும் கூட இன்று இந்த நாட்டின் சட்டம் சரியான முறையில் அமுல்பட இருக்கின்ற காரணத்தினால் இப்படியான பிரச்சனைகளை நாங்கள் எதிர்நோக்க வேண்டியவர்களாக இருக்கின்றோம். ஆகவே கடந்த காலங்களில் சம்பந்தமாக நாங்கள் கௌரவ பிரதமர்களுடன் கௌரவ ஜனாதிபதி அவர்களுடன் கலந்தாலோசித்து சில நடவடிக்கைகளை மேற்கொண்ட போதிலும் நேற்று எமது சகல அமைச்சர்களும் வைத்த பொழுது விசேடமாக இன்னும் ஒரு 3 நாட்களிலே ஒரு விசேட வேலை திட்டத்தை அவர்கள் நிறைவேற்றப் போவதாகவும் அதன் மூலம் இன்று ஏற்பட்டிருக்கும் இந்த நிலைமை மாற்றமாகவும் அவர்கள் வாக்குறுகின்றார்கள். ஆகவே அதை நம்பி நாங்கள் விசேடமாக இந்த நாட்டை வாழும் முஸ்லீம்களுக்கு நாங்கள் நன்றி கூற வேண்டும். மிகவும் பொறுமையுடன் இதுவரை காலம் அவர்கள் பொறுத்திருக்கின்றார்கள். ஆகவே இந்த பொறுமையை சோதிக்காது இந்த நாட்டில் சட்டம் நிலைநாட்டப்பட வேண்டும் என்று கூறி விடைபெறுகின்றேன். நன்றி.
கரு கொராத்த பார்வைத்தாரமெத்துவா வினாடி துணக்க வகை காலத்தின்
பொமேசி கரு நியோஜ கதாநாயகத்துமணி முஜிபர் ரஹ்மான் கரு மந்திரித்துமா எதிர்பார்த்த கருப்பு யோஜனாவட்ட அப்பே சாயோகே பிரசாதே ஸ்துதிய பலகரணம் ரட்டபுரா ஸ்தான கணனாவுக்கு வர்க்கவாதி சுவாவே பிரகாராத்மக சித்தியும் கீப்பாக் வார்த்தா விளாத்துபிடும் மேவா கணின்னு ஹேட்ரட் க்ரைம் கின்னு வர்க்கேட்டாய் அப்பே ரஜய வர்க்கவாதே ஆகம்வாதே ஜாதிவாதே பரதவலா மேலாட்டே புறவசி ஆகிய அபிலாசியாங் வெனுவேங் கொண்டகுணு ரஜா இவன் ரஜா கெடத்து சுழு சீதிமாக்பவா மேசபாவே என்னதே அத்துபினோனா இவாப்பி பரபதல விதியட்டு செலகிலட்ட கத்தியுத்துய் அப்படி சோதனாவாக்காவா மேவ ரஜே சம்பந்த விழா கரணே வக்கலாப்பி சம்பூர்ணேம பதிக்ஷேப கரணம் இவகேம அப்படி பிளிகத்தையுத்துய் நீதிஹா சாமிய கிரியாத்மக கிரிமிதி பிரமாதே அத்துபின பவ் எமனிசா கேபினட் மண்டலே ரஸ்வெலா தன் தீந்துவா கரகினத்துபினவா மே வகே அபராத கரான்னி மொன உன்மத்தகையாது ஜாத்திய நகநாமேங் ஆகமக நாமேங் தேசபாலனகநாமே மொனவா நாமே இங்கலாத் ஏ தேசபாலனே ஆகம ஜாத்திய வர்க்கே குலே நொதக்கா தரா திரம நொதக்கா மே உன்மத்தகை அத்தடங்கூட அரகின நீத்திய கிரியாத்மக கரண்டிகள் அப்படி இந்துவாக அரகின திபிடும் இப்போ நிசா மேராட்டே ஜனமாத்தியம் அப்போ இல்லா சட்டினோம் ஜனமாத்திய நியோஜம் தவிர மே உன்மத்தகை இங்கே கிரியாதாம வீரத்துவிட்டு பத்கராண்டிப்பா மேவா ஹெலாதகின்ற ஜனமத்தையாக கதாண்டிகள் மம்ம இல்லா சட்டினோம் இப்போ நிசா மே அதி கரண்டாக தன்னாவோ மே வர்க்கவாதி பிரச்சண்டாத்து முழு மணிம தூரீபூத கரண்ட மே பார்லிமேந்து எக்காண்டி நகிஹிட்டின்னோன்னு கீழ பிரகாச கர்மி ஏ யோஜனாவோ அனுமத கர்மி மகி வச்சன சுவாப்பிய அவசம் கரணும் பூமிஸ்துதி
ஆச்சாரிய ஜயம்பதி விக்ரமத்மத்துவா
நியோஜ கதாநாயகத்துமணி மே மதுவி மே ரட்டபுரா அது இத்தராக்காரேக்கிட்ட சிதுவன சிதுவி மாலாவ மானம் தக்கின்னே சலசும் கத கிரியாமார்க்க கொட்டசா கேட்டியட்டாய் அப்பி கதிகியான் கீபதனக்ம கிவாவாகே அப்பி இத்தாமத்ம அமாருவேன் தெதாஸ் பாலோட்ட பெரத்திபுடும் தத்துவே வெனஸ்கரலா விவிධ ஆகம் சா ஜாத்தியின் அத்தர அமகேய நவத அத்துராத் அத்திகிரீமட்ட பதனம தாபு காலேக ஏ பதனம தெதராய யாவான்னட்ட உற்சாகரமீன் அந்தவாதி கொட்டாஸ் இத்தாமத்ம சலசும் கத்தலிச தமாய் மே கட்டியுத்த கரான் அத்தவசியன் கனகாட்டு வேணுவா அர ஹக்கீம் அமதுமா கிவா வகே மாத்திய மே பிலிபந்தவ பிரமாணவாத் பிரச்சாரியாக தென்னே நத்தியக கன ஏ கியானே மேவா சிதுன பவ அப்பிட்டு ஆரஞ்சு வேணே புகவிட்ட அப்பே ஹிதவதுன்கே அப்பே பாக்ஷிகேன்கே தமே அப்பிட்டு ஆரஞ்சு வேணே மேவா இது மாத்தியத மகிதன் மீட்ட வக வடா வகக்கீமாக திபெனவா விசேஷன் ராஜமாத்திய மீட்ட வடா வகக்கீமாக திபெனவா மே பிலிபந்தவ நிதி தத்வய ராட்டட தனும் தென்னட் மட்ட மம கலின் கீவாகே மே பெஹதில்லெச ஆண்டு அசீரு தத்வட்ட பத்கரானட்ட கரண ஆண்டு விரோதி வியாபாரிக கொட்டசாக் வந்தானே அது பொது விபக்ஷே கிசிம மந்திரிவரே நொசிட்டீமத் எஹி சலக்குன் அக்தோ கிலோ மட்ட சகஹி தெனுவா முக்கது சகே அக்தி பேனா உங்கது கிசிமுங்கனே கதா கரண்டவத் நெஹ அப்படி தன்னோ உங்க காரணா பிலி மந்தவ நிகாங் மே கஹெங் லாகிங் கொலையாக் பட்டுனத் பிரஷ்ன மதுகரண பொது விபக்ஷே அது அப்பி எக மந்திரிவரேக்வத் கதாகிரிமட்டு இதா இந்தகனவத் இன்ன அப்படி தக்கின்னே நான் இது எம ஏ சலக்குனக்தோ கேலா ஹித்தனோ மசே நோவேவா கியதமே பிரார்த்தனா கரான் அது
අතිවිශාල බහුතරය මේ රටේ සිංහල බෞද්ධ යන්ගෙනුත් අතිවිශාල බහුතරය අන්තවාදී නොවෙයි. ඒ බව ඔවුන් ජනාධිපති මතිවරණයේදී ප්‍රදර්ශනය කෙරුවා. අද ඔවුන් ඉතාමත්ම අනෙකුත් සියලුම ජනකොටස් සමග හොඳින් සාමකාමීව ජීවත් වීමට හිතාගෙන ඉන්නේ කටයුතු කරන්නේ. නමුත් ඉතා කුඩා පිරිසකට සංවිධානාත්මකව කටයුතු කරන කුඩා පිරිසකට පුළුවන් වෙලා තිබෙනවා මේ තත්ත්වය වෙනස් කරන්නට, මේ තත්ත්වයට හානි කරන්නට. මේ පිළිබඳව එදා කුඩා මුස්ලිම් ජනතාව අතර කුඩා අද තිබෙනවා කලකිරීමකුත්. මුස්ලිම් ජනතාව අතර විතරක් නෙවෙයි, දෙමළ ජනතාව අතර විතරක් නෙවෙයි, සිංහල ජනතාව අතර පවා කලකිරීමක් තිබෙනවා මේ ප්‍රශ්නවලට මෙසේ අවසන අයත් පිළිබඳව කටයුතු කරන්නේ නැත්තේ ඇයි කියලා. එසේ කටයුතු නොකිරීම පිළිබඳව මේ ආණ්ඩුවට සමාවට හේතු නැහැ. This government cannot give excuses. මේ ආණ්ඩුවට කිසිම එක්ස්කියුස් එකක් ඉදිරිපත් කරන්න බෑ නීතිය හා සාමය නීතිය කටයුතු කිරීම නීතිය කටයුතු කරන්නේ නැති එක පිළිබඳව. අපි වගකීම් අපි ඒ පිළිබඳ වගකීම් අපි බාර ගන්න ඕනේ. අපි අතවසෙන් කනගාටු වෙන්න ඕනේ අපේ ආණ්ඩුව කියන කාලෙත් මේ වගේ දේවල් සිදු වෙනවා කියන එක නිසා. කිසිම සමාවක් නැතුව නීතිය ක්‍රියාත්මක කරන්න අපි ආණ්ඩුවට බල කර සිටිනවා. ආණ්ඩුවේ මන්ත්‍රීවරු වුණ අතරම අපි ආණ්ඩුවට බල කර සිටිනවා. නීතිය හා සාමය නැවත ඇති කිරීමට නීතියට අනුව පුද්ගලයන් නොසලකා ඔවුන්ගේ තරාතිරම ඔවුන්ගේ ඇඳුම ඔවුන් පූජකද නැද්ද කියන ඒ සියල්ල නොතකා කටයුතු කරන්නේ කියලා අපි ඉල්ලා සිටිනවා. බොහොම ස්තුතියි
ගරු අලිසයි මෞලානා. You only have 3 minutes. We have to wind up before 7.
Bismillahir Rahmanir Rahim. Honorable Deputy Speaker, we all thought our nation has just emerged from 3 decades of brutal civil conflict that quite literally ripped our nation into two. What we all expected was that we have now is a golden opportunity, the opportunity to reconcile, reincarnate and revitalize our country. But unfortunately, our expectations are being shattered and law and order system is in shambles. Unfortunately, what has occurred now is that the ethnic polarity is so stark that each community is left to assume a sense of vulnerability. This sense of vulnerability has proven since the time of our independence has been engineered by those behind the scenes in the establishment to ensure political stability by alienating our consolidating on communal lines. I may sound hypocritical as too am an elected representative of a party that has pursued an agenda on behalf of the Muslim community in Sri Lanka. But in my defense, I must state that I am also a victim to the unfortunate political disparity that has befallen our democracy. Furthermore, the history books will reaffirm that I have always placed the national interest of our country first and foremost, and have made tremendous personal sacrifices in preserving Mother Lanka's sovereignty at the expense of any political or communal gain. அண்மை காலமாக அதிலும் குறிப்பாக கடந்த தமிழ் சிங்கள புது வருடத்திற்கு பிற்பாடு முஸ்லிம்களுக்கு எதிரான 20-க்கும் அதிகமான நிரூபணப்படுத்தப்பட்ட சம்பவங்கள் போலீசாரால் பதிவு செய்யப்பட்டிருக்கின்றது. இறக்காமத்திலே, வெண்ணப்புவையிலே, பொலநறுவையிலே, குருநாகலிலே, காலியிலே, பானந்துறையிலே, புத்தளத்திலே, கொகிலபத்தையிலே, எல்பட்டியிலே, மகரகமையிலே என்று இவ்வாறு எண்ணிலடங்காத இடங்களெல்லாம் நகரப்புறங்களிலும் கிராமப்புறங்களிலும் தீவிரவாத குழுவினரால் மக்கள் பாதிக்கப்படுகின்றார்கள். இவ்வாறான குழுக்களை யார் வழி நடத்துகின்றார்கள், தூண்டுகின்றார்கள் என்பதை இந்த உயர்ந்த சபையில் குறிப்பிட்டு அடையாளப்படுத்தி அவர்களுக்கு பிரபல்யத்தை ஏற்படுத்தி கொடுக்க எனது நா கூட கூசுகின்றது. மேலும் இந்த தீவிரவாத செயற்பாடுகளை செய்பவர்களை சட்டத்தையும் ஒழுங்கையும் நிலைநாட்டி பாதுகாக்க வேண்டிய அரசாங்கமும் அதிகாரிகளும் இவற்றை தண்டித்து உடன் நடவடிக்கைக்காமல் பாராமுகமாக இருப்பது எங்களுக்கு வேதனையையும் ஆச்சரியத்தையும் ஏற்படுத்தி அரசாங்கத்தின் மீது சந்தேகத்தையும் ஏற்படுத்துகிறது. எனவே இந்த தீவிரவாத செயற்பாட்டு குழுக்கினால் முஸ்லிம் சமூகத்தின் மீது காணிகள் பலபந்தமாக பாதிக்கப்பட்டு வர்த்தக நிலையங்கள் தினம் தினம் தீக்கிரையாக்கப்பட்டு மக்களும் மதராசாக்களும் அங்கு கடமையாற்றுவர்களும் தாக்கப்படுகின்ற நிலையில் சமூகங்களிடையே வெறுப்பையும் வன்முறையும் தூண்டும் செயற்பாடுகளை எங்களது முஸ்லிம் சமூகத்தை பிழையான முறையில் அர்த்தத்தூண்டி விடுகின்றார்கள். பேச்சுக்களையும் மக்கள் மத்தியில் பரப்புகின்றார்கள். எனவே இந்த நாட்டின் சட்டம் எங்கே, இந்த நாட்டின் நல்லாட்சி எங்கே என்று இன்று மக்கள் கேட்கின்ற இந்த சூழ்நிலையில் என்னை போல் இருக்கின்ற இந்த பிரதிநிதிப்படுத்துகின்ற எங்களது உறுப்பினர்கள் கூட இன்று நிலைக்கின்றார்கள், இந்த அரசாங்கத்தில் நாங்கள் ஒரு நடுநிலைமையை பேணுவோமா என்று. எனவேதான் அன்பார்ந்த இந்த
நேரத்தை
பணிவாக கேட்டுக்கொள்கின்றேன். எங்களது
You have to close up. Honorable Sandeep Samarasinghe, please. You have to close up. You have to close up. You
have to close up. Garu, you have to close up. Other may Ketikali Hari, may Labari Maganama of Tumata, Istuti Vantinova, Vagape, Mujibur Rahman, Garu Mantuma, Ganapame, Yojanava, Ita Vadagat Yojanavak, a Mandek Dasnamasi, at least at a upper increasing in Idasa Labaganagota. එදා ගරු අපේ DSA නායක දිවංගත DSA නායක අගමැතිතුමා සියලු ජාතීන්ම එකතු කරගෙන මේ රටේ නිදහස ලබාගත් පමණක් නෙමෙයි දේශපාලන නිදහස ආර්ථික නිදහස සමාජ නිදහස මේ රටට ලබාගෙන සාපිත කරා ඊට පසුව මේ තුලින් විශාල සංවර්ධනයක් රට තුල ඇති වෙලා සියලුම ජාතීන් එකාමෙන් ජීවත් වෙන්න පටන් ගත්තා හැබැයි දේශපාලන වෙනස් වීම සහ හස්තයන් නිසා ඒ තිබ්බ සමගිය ක්‍රමක්‍රමයෙන් නැති වෙලා ගිහින් අපි දැක්කා පෞගිය වකවානුවට එනකොට දේශපාලඥයෝ නායකයෝ ඒ ජනතාව කොහොමද මෙහෙව්වේ මේ බලයේ සිටින්න ජාතිවාදය කියන එක තමයි අපේ
හොඳයි අපිට ප්‍රශ්නයක් ඉතින් කාලෙත් එක්ක ඔබතුම පටන් ගත්ත විතර
ඉවරද නැන්නේ
ඉවර කරන්න වෙනවා
හරි ඉවර කරන්න මම කියන්නේ නියෝජක කතානායකතුමී මම මට පොඩ්ඩක් දෙන්න තප්පර 30ක් විතර මේ කවුරු වුණත් මොන නායකයා වුණත් ජාතිවාදය පතුරන්න හදනවනම් මේ රටේ තරාතිරමක් නොලබ බලන්න නැතුව නීතිය ක්‍රියාත්මක කරන්න කියලා මේ වෙලාවෙ ඉල්ලමින් මගේ වචන සල්පේ අවසන් කරන ස්තුති
මේ මන්සුර් මහත්තුමා ඉස්සලා ආවා විනාඩියක් ඔබතුමාට දෙන්න Just 1 minute, table your message. We have no choice. We have to take
seventh. Nandri, indru emadu pradesathile engaludaiya Thoppur pradesathil Selvanagar engindra pradesathil emadu gesset pannapattirukkira oru vidayathai angu 2150 vadangalukku munnar irukkira pansarai vida angu kilakku maahanathile Thiruvanamalai maavattathil சேர்விளை பிரதேச செயலாளர் பிரிவில் சேர்விளை கிராம அலுவலக பிரிவில் அமைந்துள்ள 49 ஏக்கர் என்று கூறுகின்ற இடம் அந்த பஞ்சலைக்குரிய இடம் இல்லை அது நாவக்கேணி என்ற பிரதேசம் அந்த நாவக்கேணி என்ற பிரதேசத்தை மழுங்கடித்து சேர்விளை என்கின்ற பிரதேசத்தில் இருப்பதாக பிழையாக கெசட் பண்ணப்பட்டிருக்கின்றது ஆகவே இதனை நான் டேபிள் பண்ணுகின்றேன் இந்த விடயம் வேண்டுமென்றே கிட்டத்தட்ட 100 வருடங்கள் இல்லாத ஒன்றை 3 வருடம் வந்த ஒரு இனவாதி இதன் இந்த பிரச்சனையை உருவாக்குகின்றார் ஆகவே இதனை டேபிள் நான் இதனை டேபிள் பண்ணி ஏற்றுக்கொள்ளுமாறு அன்பாக கேட்டுக்கொள்கின்றேன்
கரு ஏஎம் ஃபௌசி மெத்துமா மைக் இஸ் நாட் இம்பார்ட்டன்ட் ஹஸ் பீன் ரேஸ்ட் பை தி மெம்பர் ஆஃப் பார்லிமெண்ட் ஃபார் த கொழும்பு சென்ட்ரல் ஆனரபிள் முஜிப் ரஹ்மான் ஹி ஹஸ் ரெஃபர் டு அ சீரீஸ் ஆஃப் இன்சிடென்ட்ஸ் Targeting the Muslim community, attacks on Muslim mosque, contemptuous verification of Almighty Allah, attacks on Muslim businessmen, anti-minority vehicles parades, and other hostile hate crimes. The invasion of the Ministry of National Coexistence and Dialogues and the illegal attempt to compel Honorable Manoh Ganeshan to agree to demands made in violation of the country's constitution are serious violations of the constitution and the criminal laws of this country. It is the duty of the Inspector General of Police to investigate the crimes and deal with the perpetrators according to law. He has under him a large force of diligently deal with these matters and specialized agencies like the Criminal Investigation Division to carry out detailed investigations. Under our government, there is no need for the IGP to wait for any orders.
It is declared policy of the state that no one is above the law. The matter raised by honorable member falls appropriately under the IGP. There is strong criticism against the government that the police have failed to carry out their duties promptly as required under the circumstances. Over 28 crimes and extreme violence have taken place against religious minorities in the last 1 month alone. Alleged accused in some of these have been clearly identified. What is the IGP waiting for? We are the citizens of Sri Lanka facing the greatest peril in our history. A biggest encirclement has been in the form of unruly elements tearing the very fabric with our nation of Sri Lanka is woven. Everyone is now talking about the plague that is enveloping over our peaceful and nation, holding us for ransom in an otherwise peaceful country. A handful of people are engaged in destructive policies and religious war, if I may say so. I am speaking here not as a Muslim minister, but as a citizen of Sri Lanka. We attained the biggest freedom when people voted in the Yaparana government as a big beacon of democracy to start a new era of security, peace and prosperity. Having emerged from the terrible 30 years of ethnic war, we face fascist forces that nearly took away our cherished liberty. President Maithripala Sirisena and Prime Minister Vikramasinghe gave us hopes to move forward this country towards a very stable future and good governance. In fact, we are just entering the prospect of our future and international goodwill. I leave everything aside. Our government is intent on bringing economic emancipation of millions of Sri Lankans to move above the poverty line. The President and the Prime Minister has promised us and showing the way for development of our country to attain economic prosperity by providing a decent income, a roof over head and above all employment. These ideals have not been attained by our efforts only. We depend on international support, which is now trickling into our country. The European Union has reinstated our GSP Plus as a goodwill for our international commitment for peace and fair play. So we are on the path for national development of multiplying our economic resources with foreign support. In order to achieve this, we must show to the world we are committed to peace and democracy. What is happening in our country today? There are so-called some elements taking us down the roads of Islam destruction in the name of religion and racism. They are almost adopting a terrorist tactics to scare off minorities who themselves have suffered immensely in the past, just as much as the singles, the majority community in this country. When my community is under attack, I cannot remain silent and be deaf as if nothing has happened. Day in and day out, there is some incident unleashed to drive fear into hearts of the Muslims, solely because they practice the religion of Allah and the Holy Prophet, Sallallahu Alaihi Wasallam. All kinds of falsehood are spread maliciously by elements to rouse hatred among the fellow Buddhists. Our constitution, beyond doubt, ensures religious and personal freedom. No one can insult others' religion, not their god or gods. In our case, the worst unpardonable insults are hurled on our God, Almighty Allah, and the beloved Prophet Sallallahu Alaihi Wasallam. Our youths can turn violent once their hurt and passion overflows. There are no cowards to face the thuggery, but we as elders take care to restrain them to maintain utmost harmony with our fellow citizen. We as Muslims demand our constitutional right to live as peaceful citizens in Sri Lanka, shoulder to shoulder with our Sinhalese brothers and sisters and the Tamil people. Time has come for the government to act. If timely action is not taken to curtail this rampage towards the minorities, Sri Lanka will move towards nothing but disaster, nationally and internationally. Much death and destruction would take place, which will put Sri Lanka's forward march for decades behind. The international community will withdraw their goodwill and support to make us perish of the world. The Ministry of National Integration and Reconciliation is deeply concerned that extremist violence and hate crimes against the Muslims and Tamils, as well as the negligence of the police to take prompt action as required by law, are both threats to the process of national reconciliation initiated by Excellency President Maithripala Sirisena. Before I could conclude, sir, I would like to table my whole speech. because there is not much of time. I urge the government to act fast, act now, act with firmness and determination to eliminate this menace. Otherwise, take it as we are all doomed as a nation with a bleak future ahead. Thank you.
Parliament to heta passaru ekadakwa atiru.